ගරු විපක්ෂ නායකතුමා,
සුපුරුදු පරිදි අද දවසෙත් අපි දුටුවා. ජනාධිපතිවරයා මේ සභාවට ඇවිල්ලා උතුම් බුදු වඩන් උපයෝගී කරගෙන කූටදන්ත සූත්‍රය, චක්කවති සිහනාද සූත්‍රය උපයෝගී කරගෙන තමන් යන ගමන ප්‍රත්‍යක්ෂ කරන්නට ලොකු උත්සාහයක ඔහු නියැලුණා. කතා කරා අපායක් ගැන, වැල්පාලමක් ගැන. මම ඔහුගෙන් අහන්න කැමති, අපායේ නිර්මාතෘවරුන් රකින්නේ ඔබ නේද? අපේ රටේ මේ මහා බංකොලොත්භාවය නිර්මාණය කරපු අපායේ නිර්මාතෘවරුන්ගෙන් රටේ ජනතාව වන්දි ලබා ගන්න එක නතර කරන්නෙත් ඔබ නේද? අපායක් නිර්මාණය කළ නායකින් හොරා කාපු දේත් රකින්නේ ඔබ නේද? අපායක් නිර්මාණය කරලා හොරා කාලා රටට දීපල සම්පත, මුදල්, විදේශ විනිමය අහිමි කරලා ඒව නැවතත් වරක් අපේ රටට ලබා නොගෙන ඉන්නෙත් ඔබ නේද? අපායේ නිර්මාතෘන්ගේ සහයෝගයෙන් පාර්ලිමේන්තුව තුළ 134ක වර්මක් ලබාගෙන වර්මින් ජනාධිපති තනතුරට ඇවිල්ලා ඔබ යැපෙනවා නේද? ඉතින් ඇත්ත, අපායක් නිර්මාණය වෙලා තියෙනවා. ඒ වගේම වැල්පාලමෙන් රට විනාශ කරපු රාජපක්ෂලා ප්‍රමුඛ හොරු කණ්ඩායම එකට වෙලා තියෙනවා. රාජපක්ෂලා තමයි අපාය නිර්මාණය කරේ. නමුත් අද රනිල් වික්‍රමසිංහ රාජපක්ෂ ආණ්ඩුව තමයි අපාය පුළුල් කරලා මේ රටේ ජනතාවගේ ජන ජීවිතය දිගින් දිගටම විනාශ කරන්නේ. ඒ විනාශ කරන ක්‍රියාදාමය තුළ අද 120ක් අනාථ වෙලා තිබෙනවා. ඒ 120ක් අනාථ වී සිටින මොහොතක මම අහන්න කැමති රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයාගෙන්, මොකද්ද ඔබ මේ රටේ ජනතාවට ලබා දෙන විසඳුම? මෙතෙක් කල ඔබ ලබා දීලා තිබෙන්නේ ආර්ථිකයේ සංකෝචනය කරලා, ජන ජීවිත කුඩා කරලා, ජීවනෝපායන් බිඳවට්ටල දමලා, ජනතාවට ලැබෙන ආදායම් මාර්ග සම්පූර්ණයෙන්ම විනාශ කරලා ජීවිත කුඩා කරපු යුගයක්, ශුද්‍ර ආර්ථිකයේ විනාශ කරපු යුගයක්, සාර්ව ආර්ථිකයේ විනාශ කරපු යුගයක්. එතුම සඳහන් කරා මේ මහා ගිනි ගොඩක් මැදට පැන්නයි කිය. ඒක වැරදි. ඔහු පැන්නේ හොරු ගොඩක් මැදට. හොරු ගොඩක් මැදට පැනලා කවදාවත් ඔහුට ඡන්දෙන් ලබා ගන්නට බැරි තනතුර කරා ලබා ගත්තා. රට වට්ටවපු කොට්ටාසේ ලව්වල ලබා ගත්තා. ඒකයි ඔහු කරේ. අද මොකද්ද මේ වර්තමාන පාලනේ සත්‍ය, යථාර්ථය? මහ පොළොවේ ක්‍රියාත්මක වෙන දේ මොනවාද? වර්තමාන ජනාධිපතිවරයා සමත් වෙලා තිබෙනවා පළාත් පාලන මැතිවරණය අතුරුදහන් කරවන්න, ජනතාවගේ ඡන්ද බලය නැති කරන්න, අධිකරණයේ ස්වාධීනත්වය විනාශ කරන්න, විනිසුරුවරුන්ට බලපෑම් එල්ල කරන්න, දේශීය ණය ප්‍රතිව්‍යුහගත කිරීමේ මුවාවෙන් රටේ වැඩ කරන ජනතාවගේ මුදල් පන්සුම්බියට පොකට් ගහලා
ప్రైమరీ డీలర్స్ రా, సుపిరి కోటిపతి అని సుప్రకట కుప్రకట ధనవతుం రకిండు ఏక హుగల్ల తీర వెట్టక వెడి కరలా ముళ్ళు రటమ ఫ్లట్ కల్ల తీయన్నే జన జీవిత వినాశ కల్ల తీయన్నే నముత్ అనివార్యన్న మాసకట వార దెకక్ తున రటకుడ నగనాయ కీయల విదేశ సంచార నిరత మార్గగత పనత గెనల్ల జనతావగే నిదహస నతి కల్ల తిబెన సమాజ మాధ్య నిదహస నతి కల్ల తిబెన త్రస్త విరోధీ పనత నిర్మాణే కరయ తవదురట మే రటే ఏకాధిపతిత్వ ఆజ్ఞాదాయకత్వ తని పుద్గల పాలన పాలనే తహవురు కరణ కటీతు కల్లతి మాధ్య నియామనేట దెం ములపురల తిబె పార్లమెంటు త్వార గణనావక్ అవసన్ కరల మగి లుకు ఆసావక్ తీనమే రాజాసన కథా క్రియాత్మక కథావ కిసే వితత్ క్రియావ ఇతామత్మ దుర్వల జనాధిపతి వరే సమత్తెలా తిబెను మేరటట బాల బెహెత్ హొర బెహెత్ గుణాత్మక భావిన్ అడు బెహెత్ హొర బెహెత్ జావారమ ఔషధ మాఫియా వహరహ మహా జాతిక ఖేదవాచక నిర్మాణే కరపు పహుగే దవసకత్ వార్త ఉనా కుడా దరువెకుగే ఎస్ అంద ఉనాయి కియల ఎహెమ కరపు సౌఖ్య ఎమతివరయా కెహెలియ రముక్ పెల్ రకిన్న కటియుతు కరమే మగెన్ అహనో మొగద వగకీమ బారగత్త నత్తే కియల వగకీమ బారగత్త నం కెహెలియ వెన్వెన్ నెగిటపు 113 ట మమత్ ఎకతు వెన 114 వెన హొరు రకిండ వంచాహారయో రకిండ మంగొల్లకారయో రకిండ దూషితయో రకిండ అద ఆండ్రుకుమ వ్యవస్థా సభావ విధాయకే పమేక్ బవట పత్ కరన్నట ఓహు కటియుతు కర్మిన్ సిరి మం పెహదిలివమ కియన్న కమది జనాధిపతి వరయత్ కథానాయక వరయత్ వ్యవస్థా సభావే సభాపతి వరయత్ ఎకట ఎకతు వేలా ఆండ్రుకుమ వ్యవస్థా సభావే ఏ సత్కార్యే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సంవరణ సహతులన క్రియాదామయ వినాశకరన్నట కటయుతు కరల తిబెను దాన్ని బలన్నకో ఇక పుదుమ వ్యవస్థా స్వభావక్ అబ్స్టెన్షన్ కివేక నోకీల బార అరగిన నేను గౌతమత్ నియోజక కథానకతుమా హెటి దాన్నోని నేను బలన్న మీ అప్పుడు మేసి తీరోని మీ చందే దిన్న పులువండి ఆకార తులకట కథానాయక వరట ఇక తీరిన్నే ఎస్ నో అబ్స్టే మీ తిని మొత్తం తున మే తున దన్నది కథానాయక వరెక్కింది దాన్ని అబ్స్టెయిన్ కరుపేక నో వెళ్ళ ఎహెమ ఉపకల్పన కరల తీందు గన్న యుగయక్ అదరటే నిర్మాణ వేళ తిబెన్ని పాస్కు ప్రహారే పిలిబంద అత కిసిమ కథావక్ నే పొరొందున దేశీయ విమర్శన జాత్యంతర విమర్శన యుక్తియ సాధారణత్వ ఇష్ట విలానే ఎత్త వశన్మ వెల్ పార్లమెంట్ గొడవేలా తీయన్నే వెన కౌరుత్ నివే లక్ష దిశీవిస్తనివే వెల్ పార్లమెంట్ జనాధిపతి వరట పిన్సిద్ధ వెన్న రాజపక్ష పౌల్ పరపుర ప్రముఖ రట బంకులొత్కరపు కండాయమనం వెల్ పార్లమెన్ గొడు విలా తివి ఇక తమ సత్య కథ మన కమతి మే అవస్థావే సమగి జనబలవేగే వికల్ప వెడసక ఇదిరి పత్కర ఒక జనతా బలాపరొత్తున ఉత్తరే జనతా బలాపరొత్తున విసదువ మమ పెహదిలి ఉమ కమతి ආර්ථික සංකෝචන ප්‍රතිපත්තිය, ආර්ථිකයේ කුඩා කරන ප්‍රතිපත්තිය, ජන ජීවිත විනාශ කරන ප්‍රතිපත්තිය, ව්‍යාපාර කඩාවැටෙන ප්‍රතිපත්තිය අපි අනුගමනය කරන්නේ. අපි විශ්වාස කරන්නේ economic growth and economic expansion, ආර්ථික ප්‍රසාරණ. ඒ වැඩපිළිවෙල තුල අපි බලාපොරොත්තු වෙනවා inclusive growth, සියලු දෙනාම එකතු කරගත් හැමෝටම ප්‍රතිලාභ ලැබෙන ආර්ථික වර්ධනය. අපි ක්‍රියාත්මක කරනවා shared prosperity, හැම දෙනාම බෙදා ගන්නා සෞභාග්‍යය. එහෙම නැතුව මේ රටේ පාලක පැලැන්තිය, ප්‍රභූ පැලැන්තිය, අධිපෝසතුන් පමණක් භුක්ති විඳින සෞභාග්‍යයක් නොවේ. ශුද්‍ර කුඩා හා මධ්‍ය පරිමාණයේ කර්මාන්තකරුවන් මේ රටේ දල දේශීය නිෂ්පාදිතයට 50%ක දායකත්වයක් ලබා දෙන, මේ රටේ රැකියා කරන පරපුරෙන් 52%කට රැකියා ලබා දෙනවා, රැකියා නියුක්තිය 52%යි. ශුද්‍ර කුඩා හා මධ්‍ය පරිමාණයේ කර්මාන්තකරුවන්. නමුත් මොකද මේ රජය කරන්නේ? බොරුවට මේ රටේ ජනතාව රවට්ටන්න පරාටේ නීතිය අත්හිටෙව්වයි කියලා කැබිනට් එකේ තීන්දුව తీන අරගෙන ඒක ක්‍රියාත්මක කරන්නට මහ බැංකුවලව්වල චක්‍රලේඛයක්වත් නිකුත් කරන්නට කොණ්ඩක් නැති, කශේරුකාවක් නැති, කොණ්ඩ පණ නැති ආණ්ඩුවක් පරාටේ නීතිය සංශෝධනය කරන්නට අවශ්‍ය නම් ඒ සංශෝධනය වෙනතෙක්. ඇයි මහ බැංකුවට බැරි චක්‍රලේඛයක් නිකුත් කරලා මේ පරාටේ එක්සිකියුෂන්ස් ටික නතර කරන්න? ඇයි යම්කිසි වාරණයක් ක්‍රියාත්මක කරන්නට බැරි? දිනපතාම බැලුවොත් ශුද්‍ර කුඩා හා මධ්‍ය පරිමාණයේ කර්මාන්තකරුවන්ගේ ඉඩකඩම් ටික සම්පත්තික වෙන්දේසි ඔක්ෂන් එකට දාලා මහලොකට කියන්න හදනවා ජනතාවගේ සුපසිද්ධිය වෙනුවෙන් බිහිවුණු ආණ්ඩුවක් කියලා. මේ රටට දුප්පත්කම තුරන් කිරීමේ වැඩසටහනක අවශ්‍යතාවය තිබෙනවා. ලර්න් ඒෂියා සර්වේ එක සඳහන් කරලා තිබෙනවා මේ රටෙන් 3/1කට ආසන්න ප්‍රමාණයක් 170,000 දුප්පතුන් බවට පත් වෙලායි කියලා. අපි විශ්වාස කරනවා වර්තමානයේ රටෙන් හරි අඩක් පමණ දරිද්‍රතාවෙන් පෙළෙන. ඒකට පැහැදිලි විසඳුමක් නැහැ. අස්වැසුම කියන වැඩසටහන නිර්මාණය වෙලා තිබෙන්නේ අස්වැසිල්ලක් හැටියට නෙමෙයි, ඇස් බැඳුමක් හැටියට. ඒකෙන් දුප්පත්කම තුරන් වෙන්නේ නැහැ. දුප්පත්කම තුරන් වෙනවා නම් ආයෝජනේ තියෙන්න ඕන, ඉතිරි කිරීම තියෙන්නට ඕන, පාරිභෝජනේ තියෙන්නට ඕන. ඒ වගේම ජන ජීවිත නංවාලන්නට ආදායම් උත්පාදනය තියෙන්නට ඕන. ඉදිරි කිරීමක් නැහැ, ආයෝජනයක් නැහැ. ඒ වගේම නිෂ්පාදනයක් නැහැ. නිකම්ම නිකන් දීමනාවක් දීගෙන යනවා. ඒවා තෝරගත්තෙත් විද්‍යාත්මක ආකාරයට නෙවෙයි. ජන සංඛ්‍යා ලේඛන දෙපාර්තමේන්තුව හරහා ක්‍රියාත්මක වුණු සංගණනයක් හරහා නොවේ. දරිද්‍රතා රේඛාව දැනගන්න නැතුව නිර්මාණය වුණු දුප්පත්කම තුරන් කිරීමේ වැඩසටහනක්. මොන විහිළුවක්ද? බංකොලොත් රටකත් මෙහෙමද හැසිරෙන්නේ? සැබවින්ම ආයෝජනයේ තිබෙන, පාරිභෝජනයේ තිබෙන, ඉතිරි කිරීම තිබෙන, නිෂ්පාදනයට නියැලෙන මේ කොම්පෝනන්ට්ස් හතර, මේ කරුණු කාරණා හතර අඩංගු අලුත් ජනසවියක් අපි ක්‍රියාත්මක කරන්නට ඕන. ඒ නව ජනසවිය තුළ සදාකාලික සහනාධාර නොවේ, සීමා සහිත කාලවකවානුවක් තුළ මේ රටේ දුප්පත්කමෙන් පෙළෙන, දරිද්‍රතාවෙන් පෙළෙන ප්‍රජාවට දුප්පත්කමින් මිදෙන්නට අත්වලක් ලබා දීමේ වැඩසටහන ක්‍රියාත්මක කරන්නට අපි අදහස් කරනවා. රටේ ජාතික පෝෂණ ව්‍යාපෘතියක වැදගත්කම තිබෙනවා. අද මේ රටේ නිර්මාණය වුණු ත්‍රිත්ව ඛේදවාචකයන් නිසා පාස්කු ප්‍රහාරය, කොරෝනා කෝවිඩ් ව්‍යසනය බංකොලොත්භාවය මේ ත්‍රිත්ව බලවේග තුළ මේ රටේ ළමා මාතෘ මන්ද පෝෂණ තත්ත්වය සීග්‍රෙන් වර්ධනය වෙමින් පවතින. ජනාධිපතිවරයා කතා කරනවා ඩිජිටල් ආර්ථිකයක් ගැන. පාසල් වලට ස්මාර්ට් බෝඩ්ස් නැති කොම්පියුටර් නැති යුගයක මොන ඩිජිටල් ආර්ථිකයද? මොන විහිළුවක්? තොරතුරු තාක්ෂණ ගුරුවරුත් නැහැ, තොරතුරු තාක්ෂණ ඉගැන්වීමට අවශ්‍ය පරිගණක ටිකක් නැහැ, ස්මාර්ට් බෝඩ්සුත් නැහැ. හැබැයි වැඩිපුර මුදල් නම් අනුමත කරගන්නවා මේ පාර්ලිමේන්තුවෙන් විදේශ සංචාරවල. මේකයි අද සත්‍ය සහ යථාර්ථය. ඩිජිටල් විප්ලවයේ කෙසේ වෙතත් අපේ රටේ 141ක් දූ දරුවන්ගේ පාසල් 10126ක අධ්‍යාපනය ලබන මේ නිදහස් අධ්‍යාපනයේ දූපුතුන්ගේ මානව අයිතිය උල්ලංඝනය වෙලා තිබෙනවා, මූලික අයිතිය උල්ලංඝනය වෙලා තිබෙනවා. අපේ රජයක් තුළ අධ්‍යාපනය, සෞඛ්‍ය, සුබ සාධනය රටේ මූලික අයිතියක්, මානව අයිතියක් බවට පත් කරනවා. ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ entrenched clause එකට අපි ඇතුල් කරනවා fundamental rights වලට ජීවත් වීමේ අයිතිය, සෞඛ්‍ය, අධ්‍යාපනයේ ජීවනෝපාය මූලික අයිතියක් බවට අපි අනිවාර්යයෙන්ම පත් කරමු. මෙන්න මේ ක්‍රියාදාමයන් තුල අපි අදහස් කරනවා රට ගොඩ ගන්න. ඒ නිසා පැහැදිලිවම මම කියන්න කැමති අද මේ ක්‍රියාත්මක වෙන ඇස්බැඳුම් විජ්ජා දේශපාලනය තුල රටේ ප්‍රශ්නවලට තිරසර විසඳුමක් ලබා දෙන්නට බෑ. ප්‍රජා කේන්ද්‍රීය, ජනතා මූලිකත්ව, ප්‍රජාවගේ සුබ සාධනය, ඉල්ලුම, ප්‍රාර්ථනාව සාක්ෂාත් කරන ජනතාවගෙන් පෝෂණය වුණු ප්‍රජා කේන්ද්‍රීය ජාතික සංවර්ධන සැලැස්මකට මුල පුරන්නට ඕන. ඒ යුතුකම මේ රටේ 120ක් ජනතාව වෙනුවෙන් අපේ රජයක් තුළ අපි ඉටු කරනවා කියන එක ප්‍රකාශ කර ස්තුතියි.
භවංශිතේ ඔබතුමාට ගරු පාට්ලි චම්පික නැත්නම් ඔබතුමාට මිනිත්තු 9ක කාලයක්
තියෙනවා. ගරු කතානායකතුමනි,
ඕඩර් ප්ලීස්. ඕඩර් ප්ලීස් ගරු ජගත් සමරික මැතිතුමා මුලාසෙන්ට.
ගරු සභාපති මන්ත්‍රීතුමනි, අද මේ රටේ ජනවාරි පළවෙනිදා ඉඳන් වැඩි කරන ලද මේ වැට් බද්ද පිළිබඳව භාණ්ඩ 97ක් සම්බන්ධයෙන් 15 ඉඳන් 18ට මේ බදු වැඩි කිරීම සම්බන්ධයෙන් විශාල විවාදයක්, සංවාදයක් ඇති වෙලා තිබෙනවා. ආණ්ඩුව පැත්තෙන් ජනාධිපතිතුමා මුදල් ඇමති හැටියට කියන්නේ මහ බැංකුව ස්වාධීන කරපු නිසා රජයට මුදල් සපයා ගන්න තවදුරටත් මුදල් අච්චු ගහන්න බෑ කියලා. ඒ වගේම රට බංකොලොත් නිසා තවදුරටත් ණය ලබා ගැනීමේ හැකියාවක් නැහැයි කියලා. මෙම වැඩබදු සංශෝධනයේ ආණ්ඩුව බලාපොරොත්තු වෙනවා මේ 2024 වර්ෂය තුල ආසන්නයේ රුපියල් බිලියන 600ක්, එනම් කෝටි 60,000කට අධික ප්‍රමාණයක් බදු වශයෙන් එකතු කරගන්න. වෙනත් වචන වලින් කියනවා නම් සෑම ශ්‍රී ලාංකික පුරවැසියෙක්ගෙන්ම රුපියල් 30,000ක් වැඩියෙන් ලබා ගන්න. අපි මතක තබා ගත යුතුයි 2021 දී අපේ ආණ්ඩුවේ ආදායම හැටියට තිබිච්ච බිලියන 1900 මේ අවුරුද්ද වෙනකොට 3900 දක්වා ට්‍රිලියන 2කින් බිලියන 2000කින් වැඩි වෙලා තියෙනවා. වැඩි කරන්න බලාපොරොත්තු වෙලා තියෙනවා. ඒ තේරුම මොකද්ද? සෑම පුජ්‍යලයෙක්ම රුපියල් 100,000ක් ආණ්ඩුවට බදු දීලා තියෙනවා මේ අවුරුදු 4 ඇතුළත. ඒ විතරක් නෙමෙයි, ආර්ථිකයේ සංකෝචනය වීම නිසා, ආර්ථික අර්බුදය ඇති කරලා ආර්ථිකය බංකොලොත් වීම නිසා සෑම පුජ්‍යලයෙකුටම මේ 2020 ඉඳන් 2024 දක්වා කාලය තුල අහිමි වූ ආදායම තවත් රුපියල් 100,000ක්. කොටින්ම එදා 2019 රට බේරගන්නේ කියලා ගිහිල්ලා දීපු 69,00,000 ඡන්දේ ප්‍රතිඵලයක් හැටියට සෑම පුජ්‍යලයකට මේ 69 ලක්ෂයේ 69 ලක්ෂයට අයිති නොවෙච්ච අයටයි රුපියල් ලක්ෂ 2ක් අහිමි වෙලා තියෙන්නේ. ඒක තමයි මේ අර්බුදයේ වපසරිය. දැන් මේ වැට් වැඩි නොකොට මේ ආදායම හොයාගන්න රජයට බැරිද? වෙන ක්‍රම තිබුණේ නැද්ද? මේ ගැන ඉතාම පැහැදිලිව ප්‍රකාශ කරන්න ඕනේ. වෙන ක්‍රම තිබුණා. අප මෙතෙන්දි සටන් පාඨ ඉදිරිපත් කරන්නේ වැට් අහෝසි කරනු බදුබර අඩු කරනු වගේ කතාවක්. අපි ඉතාම පැහැදිලිව කියන්නේ වෙන ක්‍රම තිබුණා. මේ වසර වෙන විට 2023 දෙසැම්බර් 31 වෙන විට දේශීය ආදායම් දෙපාර්තමේන්තුවේ එකතු නොකරන ලද බදු එනම් බදු පොලු ප්‍රමාණය බිලියන 956යි. ඒ වගේම රේගු දෙපාර්තමේන්තුවේ එකතු නොකරන ලද බදු ප්‍රමාණය බිලියන 59යි. ඒ වගේම සුරාබදු දෙපාර්තමේන්තුවේ එකතු නොකරන ලද බදු ප්‍රමාණය බිලියන 6.9යි. මම මේ ගැන විශේෂයෙන් සඳහන් කරන්න ඕනි. සුරාබදු දෙපාර්තමේන්තුවේ මේ බිලියන 6.9න් 70%ක්ම සමාගම් දෙකක් තමයි ගෙවන්න නැත්තේ. මේ සමාගම් දෙකේ බලපත්‍ර තාවකාලිකව නතර කරන්න කියලා අපේ ක්‍රමසාවිධි කාරක සභාවෙන් නියෝගයක් දුන්නා නොවැම්බර් 1 වෙනිදා. ඒ අනුව ඒවා දින 4කට නැවතුණා. ඊට පස්සේ ඒ අය නැවත ගෙවන්න පටන් ගත්තා. ඒ බදු එකතු වෙන්න පටන් ගත්තා. බිලියනයක් එකතු වුණා. ආයේ දෙසැම්බර් 4 වෙනිදා මේ ගෙවීම එම සමාගම් නතර කළා. එතකොට මුදල් අමාත්‍යාංශයේ වගකීමක් තිබුණා ඒ බලපත්‍ර තාවකාලිකව නතර කරලා තමන්ට අය විය යුතු මුදල අය කරගන්න. ඒ වෙනුවට මුදල් අමාත්‍යාංශය කළේ එම සුරාපදු දෙපාර්තමේන්තුවේ අධ්‍යක්ෂක ජනරාල්වරයා ගෙදර යවපු එක. ගෙදර යවලා ඊළඟ අවුරුද්දේ ඉඳන් නැවත බලපත්‍ර නිකුත් කරපු එක. ඒ විතරක් නෙමෙයි, මේ මුළු රටටම ටින් නම්බරේ ගත්තේ නැත්තම් රුපියල් 50,000ක දඩයක් නියම කළා. හැබැයි මේ රටේ තියෙන 6,000ක් මත්පැන් බලපත්‍ර වල අයට නිවේදනයක් නිකුත් කළා මුදල් අමාත්‍යාංශයේ අනුමැතිය ඇතුව. කිසිම ආදායම් බද්දක් නොගෙව්වත් ටින් අංකයක් තිබුණත් නැතත් මත්පැන් බලපත්‍ර ටික ලබා දෙන්න කියලා. ඉතින් මේ විදිහටයි රජය කටයුතු කරන්නේ. ඒ වගේම සභාපතිතුමනි, මේ දේශීය ආදායම් දෙපාර්තමේන්තුවේ මේ බිලියන 956 දිහා බලනකොට කෝටියකට වඩා බදු පොලු තියපු අය ඉන්නේ 1,272යි. ඒතර මේ 1,272න් කෝටියකට වඩා බදු පොලු තිබෙන අයගේ බදු අය කරගන්න මහන්සි වෙන්නේ නැතුව 2,22,20,00,000කට වැඩ් බදු අධිකරණ එක කොච්චර සාධාරණද? ඊළඟට මේ ක්‍රමවේදය අනුව අපි දැක්ක ඉන්දියාවේ මුදල් ඇමතිතුමිය, එයා අනුගමනය කළා 2015 ඉඳන් ඉලෙක්ට්‍රොනික වේදිකාව. ඒ ඉලෙක්ට්‍රොනික වේදිකාව මගින් සියලු ගණදෙනු කරන්න කියලා මමත් යෝජනා කළා. මේ රජයට QR කේතය අර තෙල්වලට දීපු වෙලාවේ ඒක හොඳ වැඩක්. ඒකෙන් පෝලිං නතර වුණා. හැබැයි ඊළඟ පියවර වෙන්න තිබුණේ මොකද්ද? එම QR කේතය හරහා තෙල් වල ඒ ඉන්ධන ගාස්තු ගෙවන්න කටයුතු යෙදීම. එහෙම වුණා නම් අද බදු පයිල් තියෙන්නේ 10,00,000කට ආසන්න ප්‍රමාණය. ගිය මුළු වසරටම බදු පයිල් හදලා තියෙන්නේ අලුතෙන් දේශීය ආදායම් දෙපාර්තමේන්තුව 4,74,000යි. ඒ කියන්නේ ඉලක්කය 1,60,00,000කට 18ට වැඩි සියලු දෙනාට බදු පයිල් අරින්න ටින් නම්බරයක් දෙන්න. හැබැයි මුළු අවුරුද්දම මහන්සි වෙලා දීලා තියෙන්නේ 1,05,000කට අඩු ගන්න. තර මොකද කතාව? මේ 1,60,00,000ට ඔය දේශීය ආදායම් දෙපාර්තමේන්තුවට බදු පයිල් දෙන්න යනවා අවුරුදු 32ක්. ඉතින් මේ විදිහට මේක කරන්න බෑ. ඒකටයි තාක්ෂණය අවශ්‍ය වෙන්නේ. මේ මෑතදී ඉන්දියාවේ UPI එනම් යුනිෆයිඩ් පේමන්ට් ඉන්ටර්ෆේස් එක ලංකාවේ ක්‍රියාත්මක කළා. අද මොකද වෙලා තියෙන්නේ? ඉන්දියාවේ අද QR කේතෙන් ගෙව්වත්, ඩිජිටල් කාඩ් පතින් ගෙව්වත්, බැංකුවෙන් ගෙව්වත්, වෙන කොහෙන් ගෙව්වත් මේ UPI එක හරහා යන්න ඕනේ. දැන් අපේ රටේ මේක කරා නම් තව 1,15,000ක් බදු දැලට එනවා විතරක් නෙවෙයි, අනිවාර්යයෙන්ම මේ බදු පයිල් ඇරලා තියෙන මේ 1,10,000න් 7,50,000කට අධික ප්‍රමාණයක් තමන් ගෙවිය යුතු බද්ද ගෙවන්නේ නැහැ. ඒ සියලු දෙනාගම එකතු වෙනවා. අද ඉන්දියාවට පුළුවන් වෙලා තියෙනවා මේ පසුගිය අවුරුදු 10 ඇතුළත කිසිම බදු වැඩි කිරීමකින් තොරව 3 ගුණයකින් ආණ්ඩුවේ ආදායම වැඩි කරන්න. කෝටි 85කට නොමිලේ මාසෙකට කිලෝග්‍රෑම් 5 ගානේ දෙන්න, ධාන්‍ය කිලෝග්‍රෑම් 5 ගානේ දෙන්න මෝඩි අගමැතිතුමාට හැකි වෙලා තියෙන්නේ ධනය හිමි අයගෙන් ඒ ධනය එකතු කර ගැනීම. ඇත්ත වශයෙන්ම 18ට වැඩි අයට ටින් නම්බර නිකුත් කිරීමට ගත්ත නිවේදනයම නීති විරෝධී. මොකද දේශීය ආදායම් පනතට අනුව මාසයකට රුපියල් 100,000කට වැඩි ආදායමක් තියෙන අයට පමණයි මෙරටේ බදු පයිල් අරින්න ඕනේ මෙරටේ ටින් නම්බරයක් දෙන්න
ඕනේ දෙකක කාලයක් ඔබතුමා
ඉතින් ඒ නිසා මේ ඉතාම පැහැදිලි මේ මේ ක්‍රියාදාමයේ අනුගමනය කළා නම් අපි මේක යෝජනාව අවස්ථා ගණනාවකදී කළා මේක 6 මාසෙන් කරන්න පුළුවන් ඉලෙක්ට්‍රොනික වේදිකාවක් මත මේ ගණදෙනු සිද්ධ කළා නම් දේශීය ආදායම් දෙපාර්තමේන්තුව රේගු දෙපාර්තමේන්තුව සුරාබදු දෙපාර්තමේන්තුව සහ අනිකුත් ඩෙන්ටි කාඩ් ඔෆිස් එක ඒ වගේම පාස්පෝර්ට් ඔෆිස් එක මේ සියල්ල 2016 ඉඳන් මේ පාර්ලිමේන්තුවේ මේව සම්මත කරලා තියෙන්නේ එක අනුකලණය වෙච්ච වේදිකාවක කටයුතු කළා නම් මේවා මේ වැඩබදු වැඩි කරලා පිටිකිරි වලින් සීනි වලින් ඩීසල් වලින් පෙට්‍රල් වලින් අය කරගන්න නැතුව මේ රටේ ඇති හැකි අයගෙන් අය කර ගැනීම හැකියාව තියෙනවා
පුළුවන් නේද
මගේ වෙලාවට
ඒ වගේම මේ රේගු දෙපාර්තමේන්තුව ගැන කිව්වොත් රේගු දෙපාර්තමේන්තුවේ මේ පසුගිය 2009 2019 කාලයට රේගු දෙපාර්තමේන්තුවේ මේ මිස්සින් නොයිසින් එහෙම නැත්නම් මේ ඉන්වොයිස් කරණය වැරදි ආකාරයට අවභාවිතා කිරීම නිසා වර්ෂයකට ඩොලර් බිලියන 4ක් රටට අහිමි වෙලා තියෙනවා අර ග්ලෝබල් ඉන්ටග්‍රිටි රිපෝට් එකට අනුව දැන් මේක 100ට 100ක් කරන්න බැරි වුණත් අපි මතක තබා ගන්න ඕනේ මේ රට බංකොලොත් තුනේ වර්ෂයකට අපේ ගෙවුම් ශේෂ ප්‍රමාණය බිලියන 2ක් 3ක් අතර ප්‍රමාණයක අඩුවක් හැමදාම තිබිච්ච නිසා තමයි රට බංකොලොත් තුනේ. හැබැයි වරායෙන් ගුවන්තොට වලින් අපනයනේ ආනයනේ හරහා වර්ෂයකට බිලියන 4 ගානේ රටට අහිමි වුණා. මේක නතර කරන්නේ කොහොමද? මේක නතර කරන්නේ තාක්ෂණයෙන්. අපි දැක්කා ඒ අපි අධ්‍යයනය කළා ඒ ග්ලෝබල් ඉන්ටිග්‍රිටි රිපෝට් එක. එහනුව අපිට පෙනී ගියා මේ රටේ ආනයන කරුවන් අපනයන කරුවන් විශාල වශයෙන් තමන්ගේ නිවැරදි අගය යොදා ගන්න නැහැ කියලා. ඒක පාලනය කිරීමට අපි යෝජනා කරලා තියෙනවා අර કૃත්‍රිම බුද්ධි එහෙම නැත්නම් ආටිෆිෂල් ඉන්ටෙලිජන්ස් උත් පාවිච්චි කරපු තාක්ෂණික ක්‍රියාවලියක් ඒ මගින් මේක මේ ආනයන අපනයන පාලනය කිරීම. මේ රටේ අපනයනේ අඩුයි. මේ රටේ ආනයනේ වැඩි කිය කී අපි අඬ වැඩියාවෙන් නියුලුණාට මොකද මේ යොදන් ගේන අපනයනයත් ගේන ආනයනයත් නිවැරදිව සටහන් වෙන්නේ නැහැ. ඒ වගේම සභාපතිතුමනි අද මේ රටේ ඉතාමත්ම කනගාටුදායක දෙයක් තමයි මේ බඩු මිල. මේ රේගු දෙපාර්තමේන්තුව කරලා තියෙන අධ්‍යයනයකට අනුව 2023 දී ලොකු ලුණු කිලෝවක් පිටරටින් ගෙනල්ලා තියෙන්නේ සියලුම බදුත් සහිතව කිලෝග්‍රෑමයේ රුපියල් 92කට. පිකුල්ලා තියෙන්නේ 365ට. මම ගියා බලන්න 580යි. තවත් තැන්වල රුපියල් 700යි. රේගු දෙපාර්තමේන්තුව දන්නවනම් කොළඹ වරායෙන් ගබඩාවට ගිය ගාන ලොකු ලුණු කිලෝ රුපියල් 92යි කියලා. ඇයි පාරිභෝගික අධිකාරිය ඒක දන්නේ නැත්තේ? ඇයි 365ට 580ට 700ට විකුණන්න දෙන්නේ? මේ පාරිභෝගික අධිකාරියතුළු ඒ අමාත්‍යංශත් රේගු දෙපාර්තමේන්තුවත් අතර කිසිම අන්තර් සම්බන්ධයක් නැහැ. ඊළඟට එම වසරේදීම අර්ථපල් ගෙන්නලා තියෙනවා. සියලු බදු ඇතුව කිලෝව රුපියල් 110ට. එම කොළඹ එම තොගවෙළඳාමෙන් අර වරායෙන් දැන් මීටර් කීපයක් ඈතින් තොගවෙළෙන්ද විකුණුවේ කීයද රුපියල් 203ට. ඒ වගේම කිරිපිටි මේ අපේ දරුවන්ට බලපාන කිරිපිටි මම දැක්කාද කියුබාවේ ආණ්ඩුව ඉල්ලලා තියෙනවා දරුවන්ට කිරිපිටි ලබා දෙන්න කියලා ජාත්‍යන්තර ආයතනයක FAO එකෙන් UN එකෙන් ඉල්ලලා තියෙනවා. සමහරුන්ට හොඩගම තියෙනවා ලංකාවත් කියුබාවක් කරන්න. හැබැයි අද කියුබාවේ දරුවන්ට කිරිපිටි නැහැ. අද මේ කිරිපිටි වල තත්ත්වය මොකද්ද? කිරිපිටි කිලෝව ගෙනල්ලා තියෙන්නේ රුපියල් 1637ට. හැබැයි තොගවෙළඳාම 2851යි යාර කීපයක් එහායි. මේ විදිහට මේ රේගු දෙපාර්තමේන්තුවේ කස් දෙක එක අධ්‍යයනය කළා නම් ගරු සභාපතිතුමනි පේනවා මේ රටේ වෙළෙන්දෝ තොගවෙළෙන්දෝ සිල්ලර වෙළෙන්දෝ මේ ආර්ථික අර්බුදයේ පල්වල ගසා කන හැටි. මේ රටේ ජනතාවට අරමුදල් නැහැ ජීවත් වෙන්න. මේ රටේ ජනතාවට ආදායම නැහැ ජීවත් වෙන්න. එදිනෙදා ආහාර ටික හොයාගන්න විදියක් නැහැ. 6 ලක්ෂයක් පාසල් දරුවෝ පාසල් යන්නේ උදේ කෑම වේල නැතුව. අද මේ තත්ත්වයේ යටතේ මේ අපිට වෙනස් කරගන්න පුළුවන් දේවල් තොගයක් තියෙනවා මෙතන වෙනස් කරගන්න. ඒ නිසා ඒ වගේ මම යෝජනා කරනවා විශේෂයෙන් මේ ආර්ථික ඉදිරියට ගෙනියන්න නම් විදුලි බිල අඩු කරපු එක හොඳයි. මොකද ඉතාමත්ම වැරදි සංඛ්‍යාලේඛන ලංකා විදුලි බල මණ්ඩලය ඉදිරිපත් කළේ ඒ සංඛ්‍යාලේඛන වල වැරද්ද අපි එදා මහජන උපයෝගිතා කොමිසම ඉදිරියෙන් පෙන්ලා දුන්නා. හැබැයි අදටත් මේ රටේ කර්මාන්ත 19000ක් ගිය අවුරුද්දේ විදුලිය විසන්ධි කළ තියෙනවා විදුලි බිල ගෙවන්න බැරුව. 1,60,000කගේ විදුලිය කපලා තියෙනවා. ඒ වගේම මේ කර්මාන්ත වලට මොකද වෙන්නේ? මේ කර්මාන්ත විතැන් වෙනවා කොහාටද? වියට්නාමයට, බංගලි දේශයට ඇතුළු රටවල් වලට. අපේ රටේ කර්මාන්ත වලින් අය කරන විදුලි ගාස්තුව දෙවෙනි වෙන්නේ සිංගප්පූරුවටයි හොංකොං වලටයි විතරයි.
සිංගප්පූරුවයි හොංකොන් එක අපේ ඇති තරඟයක් නැහැ. අපේ තරඟේ තියෙන්නේ බංගලිදේශය, අපේ තරඟේ තියෙන්නේ වියට්නාමය, අපේ තරඟේ තියෙන්නේ තායිලන්තය, කම්පුචියාව එක්ක. ඒවායේ විදුලි බිල 40%කින් අඩුයි. අපේ කර්මාන්ත වැහෙනවා. වියට්නාමයට විතන් වෙනවා. ඒවා වැඩ කරපු අපේ අසරණ කාන්තාවෝ මේ ස්පා වලට ගාල් වෙනවා. අද යන්න මේ කොහෙවත් යන්න ඕනේ නැහැ. ඉස්සර තායිලන්තෙ ගියා ඔය මසාජ් ක්ලිනික් වලට. අද යන්න දෙන්නේ අද බත්තර මුල්ලේ ඉඳන් පන්නි පිටියට යනකොට 100 ගණන් 200 ගණන් හැමතැනම ඇරලා තියෙන ස්පා. කොහේ ඇයද? කර්මාන්ත ශාලා වැහෙනවා මේ විදුලි බිලත් එක්ක, කර්මාන්ත ශාලා වැහෙනවා මේ ඩීසල් බිලත් එක්ක. අපේ අසරණ කාන්තාව අද මේවට ගාල් වෙනවා. රාජ්‍යංශය ඇත් මේවට ගාල් වෙලා තියෙනවා. රැකියා හිමි වෙච්ච අය, ව්‍යාපෘති හිමි වෙච්ච අය. ඒ නිසා අනිවාර්යයෙන්ම මේ කර්මාන්ත තරඟයක් ඕනනම් ආර්ථිකය වර්ධනය කරන්න ඕනනම් ඒ ශේෂ්ත්‍රය ගැන බලන්න. නමුත් මොකද කරලා තියෙන්නේ? වැට් එක ගහලා තියෙනවා. ගල්ලඟුරු වලට වැට් එක, ඒ වගේම නැප්තා වලට වැට් එක, ඩීසල් වලට වැට් එක. ඒ தත්ත්වය යටතේ ඒවා කරන්න බෑ. ඇත්තටම ඒවයින් වෙන්නේ ආර්ථිකයේ වර්ධනය. සමහර රජයෙන් ඉල්ලා සිටිනවා මේ ඩීසල් මිල නැප්තා වලට ගහලා තියෙන වැට් එක අඩු කරලා එහි වාසිය මේ රටේ කර්මාන්තකරුවන්ට ඒ වගේ මේක කැහැටට වඩා අඩුවෙන් විදුලි පරිභෝජනය කරන අයට ලබා දෙන්න කියලා. ඒ නිසා මේ බදු පිට බදු ගගහ ලේසි මගේ යන්නේ නැතුව මුදල් අමාත්‍යාංශයේ දැන්වත් නවීකරණ මාවතකට පිවිසලා ලෝකේ අපිට වඩා දුප්පත්, ලෝකේ අපිට වඩා නූගත්, ලෝකේ අපිටරන් සම්බන්ධිත නැති මහදවැන්ත ඉන්දියාවට පුළුවන් නම්, මහදවැන්ත බංගලිදේශයට පුළුවන් නම් අපේ ඉංජිනේරුවෝ ලවා බංගලිදේශයේ ගරු සභාපතිතුමනි ඊ බැංක් හදලා තිනවා මේ වෙනකොට. එක බැංකු ශාඛාවක් නැහැ. සියලු ගණදෙනු මේ ඩිජිටල් පේමන්ට් සිස්ටම් එකෙන් සිද්ධ වෙන්නේ. බංගලිදේශයේ ඒක කරන්න අපේ ඉංජිනේරුවන්ට, අපේ මිනිසුන්ට පුළුවන්. හැබැයි අපේ රටේ ඒක කරගන්න අපිට බෑ. ඒක නිසා මේ රටේ ඒ පැත්ත ගැන මේ මුදල් අමාත්‍යාංශ අවධානය යොමු කළ යුතුයි. හැමදාම පුළුවන් විදිහට පාම් පිටි වලට, කිරි පිටි වලට, ඩීසල් වලට, පෙට්‍රල් වලට, ගල්ලඟුරු වලට ගගහ රටේ මිනිසුන්ට මේ බර දානවා වෙනුවට ඇත්තටම මේ ආදායම් තිබෙන අය සොයාගෙන යාමේ, හඹාගෙන යාමේ අවංකෝමනාවක් තිබිය යුතුයි. ඒ සඳහා වෙන මොකුත් කරන්න ඕනේ නැහැ. අපි අපේ කමිටියේ ක්‍රමසාවිධි කමිටියේ දීලා තියෙන නිර්දේශ ටික පුළුවන් නම් ක්‍රියාත්මක කරන්න. එතකොට ඒ தත්ත්වය සම්පූර්ණයෙන්ම සමහන් වෙලා මම බොහොම වගකීමෙන් කියනවා ආණ්ඩුවේ ආදායම දෙගුණ කරගන්න පුළුවන් කිසිම වැඩබදු වැඩි කිරීමක් අලුතෙන් කරන්න නැතුව මේ ආකාරයට අලුත් ආදායම් සොයන අය ගියොත්. ඒ වගේම මේ රටේ ඉන්නවා ලක්ෂ 15ක් බදු ගෙවිය යුතු මාසයකට ලක්ෂයකට වඩා ආදායම තියෙන, හැබැයි ගෙවන්නේ නැති. අපි දන්නවා මේ ක්‍රමය යටතේ බඩු භාණ්ඩ, සිල්ලර භාණ්ඩ, තොග භාණ්ඩ වෙන්න පුළුවන්, සේවා වෙන්න පුළුවන්. නීතිඥ මහත්තයෙක් ගාවට යනවා අපි. නීතිඥ මහත්තයා ගාවට ගියාම ගෙවන්නේ QR එකෙන් නම් නීතිඥ මහත්තයාටත් ආදායම් දෙපාර්තමේන්තුවට බොරු කරන්න බෑ. පාරිභෝගිකයාටත් බොරු කරන්න බෑ. දොස්තර මහත්තයා ගාවට යනවා, එතුමාට ගෙවන්නේ අපි QR එකෙන් නම් එතුමාගේ ආදායමත් බොරු කරන්න බෑ. අපේ වියදමත් බොරු කරන්න බෑ. ඒ වගේම ටියුෂන් ගුරුවරයාට යනවා නම් අපේ දරුවන්ට අධ්‍යාපනය දෙන්න අපි ඒක ගෙවන්නේ QR එකෙන් නම් එතුමාටත් එයාගේ ආදායම බොරු කරන්න බෑ. අපිටත් අපේ වියදම් බොරු කරන්න බෑ. ලක්ෂ 15ක් ඉන්නවා, කිසිම සතයක් ගෙවන්නේ නැහැ. මේ අය කොටු කර ගැනීමට තියෙන එකම මග තාක්ෂණික මග. ඒ තාක්ෂණික මග මේ 60 දශකයේ ක්‍රමවලින් IRD එකේ හරි අපේ රේගු දෙපාර්තමේන්තුවේ හරි සුරාබදු එකේ කරන්න බෑ. සුරාබදු එක ගත්තොත් අද මේ වෙනකන් 2023 අගෝස්තු 10 වෙනිදා නියෝගයක් දුන්නා. දැන් මෙතනත් අපේ රෝහිත අබේගුණ මන්ත්‍රීතුමා කිව්වා නියෝගයක් දුන්න මේ හොර ස්ටිකර් ගහපු අය අල්ලන්න කියලා මේ රටේ පොලිසියට. ඒක අපරාධ වරදක්. අද වෙනකන් ක්‍රියාමාර්ගයක් ගත්තේ නැහැ. ඒ වගේම දවසකට හොර ආරක්කු බෝතල් 8000ක් ගන්න මධ්‍යස්ථානය දොම්පේ ඇල්ලුවා. අද වෙනකන් එකේ වැඩ කරපු 18 දෙනා රිමාන්ඩ් එකේ, අයිතිකාරයෝ රිමාන්ඩ් එකේ නැහැ. මේ විදිහට මුදල් අමාත්‍යාංශයෙන් රජයේ ක්‍රියා කරනකොට කොච්චර යුක්ති සහගතද? කිරි පිටි වලට, පාම් පිටි වලට මේ විදිහට බදු ගහන එක. ඒ නිසා මම මේ කියන්නේ විකල්ප යෝජනාවක්. ඒ විකල්ප යෝජනාව ක්‍රියාත්මක කළ හැකි යෝජනාවක්. ඒ වගේම මම අභියෝගාත්මකව කියනවා මේ අපේ පාර්ලිමේන්තුවේ කමිටුවකට කෙටි බලයක් ලබා දුන්නොත් මේක අපිට මේ මහ පොළවේ මාස 6ක් ඇතුළත ක්‍රියාත්මක කරලා ප්‍රතිඵල ලබා දෙන්න පුළුවන්. හැබැයි ඒ සඳහා ක්‍රියාකරන මුදල් අමාත්‍යාංශයේ නිර්ධාරණුත්, අදාළ ආයතන නිර්ධාරණුත් ක්‍රියාත්මක වෙනවනම් මාස 6න් මේ රටේ ඒ ඩිජිටල් වේදිකාව හදලා ඊ රුපියලක් කරා යන ඒ ගමන, ඒ වගේම අපේ හැඳුනුම්පත, අපේ පාස්පෝර්ට් එක, ඒ කරා යන ඒ ගමන වේගවත් කිරීමට හැකියාව ලැබෙනවා. ඉතින් ඒ සඳහා පියවර ගන්න නැතුව අපි පටු දේශපාලනයේ කතා කර කර බදු වලට විරුද්ධ වෙන්නේ විරුද්ධයි, කිය කිය කතා කර කර ඉඳලා හරියන්නේ නැහැ. මේ සඳහා වෙන විධිමත් වැදගත් වැඩපිළිවෙලක් අපි ක්‍රියාත්මක කළ යුතුයි. වැඩපිළිවෙල අපි යෝජනා කරලා තියෙනවා අපේ ක්‍රමසාවිධි කාර්යක සභාවෙන් ඒක ක්‍රියාත්මක කරන්න කියලා ජනාධිපතිතුමාටත් මුදල් ඇමතිතුමාටත් ආණ්ඩුවටත් මම ප්‍රකාශ කරනවා.
බොහොම ස්තුතියි මන්තුමා. ඊළඟට මහාචාර්ය රංජිත් බණ්ඩාර මෙතුමා, ඔබතුමාට මිනිත්තු 14ක කාලයක් තියෙනවා.
මූලස්තර අරුඩ ගරු මන්ත්‍රීතුමනි, ගරු චම්පික රණවක මැතිතුමාගේ ඉතාම සාරබර්ග සාකච්ඡාවට පසුව කතා කරන්න ලැබිච්ච එක එක්තරා විදිහක ආශිර්වාදයක් විදිහටයි සලකන්නේ. ඒකට හේතුව අපි ඉතිහාසයේ පුරාවටම යම් යම් දේවල් දිහා බලපු විදිහේ වෙනසක් ඇති කරගන්න ඕන කාලයක තමයි අපි ඉන්නේ. අපි හැමදාම දෙන්න ඕගොල්ලන්ට වඩා හොඳට අපි කරන්නම් කියලා මොන හරි උපරැට්ටියක් දාලා බලය ලබාගෙන තමන් කරන්න ආපු දේවල් වෙනුවට වෙන දේවල් කරලා තමන්ගේ පාලන කාල සීමාව තුළ මහජනයා පීඩාවට පත් කරපු අවස්ථාවන් තියෙනවා. ගරු මන්ත්‍රීතුමනි, අද ගරු ජනාධිපතිතුමත් මේ සභාව ආමන්ත්‍රණය කළා. අපි හුඟ දෙනෙක් විශ්වාස කරනවා දැන් අපි ඉන්නේ බොහොම සුවපහසු තැනක කියලා. When you are sitting at a comfort zone, you don't see the trouble. Enisa suwapahasu sthanen poddak ehata mehata wala baluwoth api champi karanaka mattuma sandahan kale ehema deyak baluwoth apita peenawa api me yana gamana ketikaliina ilakka ජයග්‍රහණය කිරීම මගින් ලබන සතුට පමණයි කියලා. ගරු මන්ත්‍රීතුමනි, අදත් අපේ රටේ දෛනික රාජ්‍ය ආදායම රුපියල් බිලියන 11යි. රුපියල් බිලියන 19ක වියදමක් තියෙනවා. මේ අවම මට්ටම පවත්වාගෙන යාම සඳහා තමයි ඒ වියදම අපිට දරන්න සිද්ධ වෙන්නේ. හැම වෙලාවකම බිලියන 8ක රුපියල් බිලියන 8ක හිගයක් තියෙනවා. එතකොට අපි මේක 365න් වැඩි කළ බැලුවොත් ගරු මන්ත්‍රීතුමනි, අපි බිලියන 292ක ණය ගොඩක් උඩ තමයි ඉඳගෙන කටයුතු කරන්නේ. අපිට කොච්චර කාලයක් මේ බොරුව වසන් කරගෙන ඉන්න පුළුවන්ද? දැන් අපි ජාත්‍යන්තර ඉස්සරහට ගිහිල්ලා කිව්වා කනගාටුවයි අපි ටිකක් අමාරුයි අපි ගත්ත ණය ගෙවා ගන්න දීර්ඝ සාකච්ඡාවකට පස්සේ කිව්වා එනම් 2027 වෙනකන් ණය නොගෙවා ඉන්නකෝ කියලා. නමුත් මුලාසනාරු මන්ත්‍රීතුමනි, එක වසරකට ඩොලර් බිලියන 5ක ණයක් එකතු වෙනවා තියෙන ණයවලට. මේකට තව පොලියත් එකතු වෙනවා. ණය වාරිකයි පොලියයි දෙකටම පොලිය එකතු වෙනවා. එතකොට අපි 2023 අවුරුද්දේ ණය නොගවා හිටියට 2027 වෙනකන් අපි ණය නොගවා හිටියට අපිට කවදා හරි ගෙවන්න තියෙන ණය ප්‍රමාණය පිළිබඳ අපිට තවම ලොකු තත්සේරුවක් නැහැ. අපි හිතනවා දැන් ණය නොගෙවෙන නිසා, අපේ විදේශ සංචිත වැඩි වෙන නිසා රුපියලේ අගය යම් ප්‍රමාණයකට ආරක්ෂා වෙලා තියෙන නිසා අපි හොඳටම කරනවායි කියලා. මම හිතනවා පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගේ වගකීම මේ ඇත්ත සාකච්ඡාවට ගැනීම. එහෙම නැතුව ඇත්ත වසන් කරලා මේ රටේ මහ ජනතාවට 2048 දී අපි සහන සලසනවා කිව්වට මම හිතන්නේ මිනිස්සු ඒකට කැමති වෙයි කියලා. ගරු මන්ත්‍රීතුමනි, ඉදිරි අවුරුදු 5ක කාල සීමාව තුළ අපිට වහා විසඳා ගන්න ඕන ප්‍රශ්න ගණනාවක් තියෙනවා. 2006 අවුරුද්ද ඉපදිච්චි දරුවා අද අවුරුදු 18යි. මේ රටේ අවුරුදු 18 35 අතර ජනගහනය 160,000කට වඩා වැඩි. එදා අවුරුද්දකට 275,000 ඉපදෙනකොට අද ඊට වඩා අඩු වෙන්න පුළුවන්. එදා 2,300,000 ඉපදෙනකොට අද ඊට වඩා අඩු වෙන්න පුළුවන්. එදා පවුලක හිටපු ළමයි සංඛ්‍යාවට වඩා බෙහෙවින් අඩු සංඛ්‍යාවක් තමයි අද පවුලක ඉන්නේ. අපි එදා උපත් අනුපාතිකයම පවත්වාගෙන ගියා නම් අදත් මේ ප්‍රශ්නේ මීට වඩාත් බැරෑරුම් වෙන්න තිබුණා. ඒ නිසා මගේ සරල ඇස්තමේන්තු වලට අනුව අපිට තියෙන ප්‍රශ්න විසඳගන්න ඕන නම් ගරු මන්ත්‍රීතුමනි, මේ රටේ ආර්ථිකය අවම වශයෙන් 7%-8% වේගයෙන් වාර්ෂිකව වර්ධනය වෙන්නට ඕන. ඒ නිසා වඩා වැදගත් වෙන්නේ අපේ සාකච්ඡාව තුළ සාකච්ඡාවට ගත යුත්තේ මොකක්ද අපේ උපාය මේ ආර්ථික වර්ධනය තහවුරු කරගන්න. What is our strategy to keep the economic growth at a rate of 7-8% per annum over a period of next 10 years at least. මම නම් දැක්කේ නෑ එවැනි සාකච්ඡාවක් කොතනකවත් සිද්ධ වෙනවා. අපි බොහොම ලේසියට සමහර සංඛ්‍යාලේඛන ඉදිරිපත් කරලා ඔව් එදාට වඩා අද රුපියල සුරක්ෂිතයි, එදාට වඩා මහ බැංකුවේ විදේශ සංචිත තියෙනවා, දැන් තෙල් තියෙනවා, ගෑස් තියෙනවා. හැබැයි මම අනතුරු ඇඟවීමක් කරනවා ගරු මන්ත්‍රීතුමනි, අපි නැවත වරක් මෙයාකාරම බිඳවැටීමකට ලක්වෙන්න ඉඩකඩ තියෙනවා. ඒ වගේම තමයි එදා 1971 මේ රටේ අතිමහත් බහුතරයක් තරුණ තරුණියෝ මේ රෝසපාට සීනිබෝල කටේ දාගෙන දිවේ ගෑවිච්චි රෝසපාටට රැවටුණා දිව රෝසපාටයි කියලා. හැබැයි අවසානයේ 40,000කට වඩා වැඩි පිරිසක් තමන්ගේ ජීවිත පරිත්‍යාග කළා. 1987 ඉඳලා 1993 වෙනකන් සිද්ධ වුණේ ඒ විදියටම මේ රටේ තරුණයෝ රෝසපාට සීනි බෝල කාලා දිවේ රෝසපාට ගෑවුනාම දිව රෝසපාටයි කියලා රැවටිච්ච නිසා. මම දන්නේ හරි ඇස්තමේන්තුව අවම වශයෙන් 60,000-70,000 මේ රටේ තරුණ තරුණයෝ තමන්ගේ ජීවිත පරිත්‍යාග කරා. ඒ නිසා මේ රට කවුරු කළත් කවුරු බලයට එන්න උත්සාහ කළත් බලයට පැමිණියත් මේ තරුණයන්ගේ ප්‍රශ්නය පිළිබඳව මීට වඩා සංවේදීව කටයුතු කළ යුතු වෙනවා. ගරු මන්ත්‍රීතුමනි, සහන සලසලා රටක් සමෘද්ධිය කරා අරගෙන යන්න බෑ. සහන සලසනවා නම් සැලසිය යුත්තේ තමන්ගේ ඡන්ද පදනම ආරක්ෂා කරගන්න නෙමෙයි, සහන සැලසිය යුත්තේ සහන නොලබා තමන්ගේ ජීවන පැවැත්ම තහවුරු කර ගැනීමට බැරි පිරිසට පමණයි. එනිසා ආණ්ඩුව ආදායම් වැඩි කරගන්න, බදු පමණක් වැඩි කරලා ඒ ලබන ආදායම සහන සැලසීම සඳහා බෙදා දෙන යුගය අපි වෙනස් කරන්නට ඕන. ඒ වෙනුවට මේ ආර්ථිකය පුළුල් කරලා ඒ පුළුල් වෙන ආර්ථිකය තුළ බදු පදනම පුළුල් කර ගැනීමක් මගින් පමණයි අපිට පුළුවන්කම තියෙන්නේ රජ ආදායම සුරක්ෂිත කරගන්න. ඒ නිසා ගරු මන්ත්‍රීතුමනි, අපි වහා විසඳා ගන්න ඕන ප්‍රශ්න වෙනුවට අපි ඉතිහාසයේ පුරාම කරපු සමහර මෝඩකම් තවදුරටත් කරගෙන යනවා අපිට දකින්නට පුළුවන්කම තියෙනවා. අපි සමහරක් අය විශ්වාස කරනවා මෙරට අහිංසක කාන්තාවෝ කොඩිබදින්න ගස් නග්ගලා ඒ පින්තූර සමාජ මාධ්‍යවලට මුදා හැරලා මෙරටේ සියලුම කාන්තාවෝ දැන් අපිත් එක්කයි ඉන්නේ. ඒ නිසා නියත වශයෙන්ම අපි බලය ලබා ගන්නවා කියලා කියන්න පුළුවන්. තව පිරිසක් තරඟට රණවිරුවෝ තමන්ගේ වේදිකාවල් වලට නැග්ගලා මේ රටට නිදහස ලබා දීපු පැවති කුරුරු යුද්ධය අවසන් කරපු ඒ බලමුළු සියල්ල අපි සමගයි දැන් කියලා උද්දාමයට පත් වෙලා සියලුම ප්‍රශ්න වලට දැන් අපි උත්තර සපේනවායි කියලා සතුටු වෙලා මේ රටේ මහ ජනතාව මුලා කරන එකට අපි විරුද්ධයි. තව සමහරක් අය ඉන්නවා ජාති අමතරව විටින් විට මේ ඇමතීම් හරහා උත්සාහ කරනවා තමන් ජාතික නායකයෙක් බවට පත් වුණා කියලා.
තව මිනිත්තු දෙකක් කාලයක් තියෙනවා ඔබතුමාට.
නමුත් අවසනාවකට ඒ අයට තේරෙන්නේ නැහැ අර ඉස්සාගේ ඉසේ අසූචි තියාගෙන ඉස්සිස් කියනවා වගේ එකක් තමයි ඒගොල්ලන් කරන්නේ කියන එක මේ රටේ මහ ජනතාව දන්නවයි කියන කාරණය. ගරු මන්ත්‍රීතුමනි, අපි මේ රටේ තරුණ පරම්පරාව නොමග යැවීමේ ප්‍රතිඵල භුක්ති විඳින්න පටන්ගෙන අවසානයි. දහස් ගණන් තරුණයෝ උදේට ඔබතුමාට දකින්න පුළුවන් පාස්පෝර්ට් කන්තෝරේ ඉස්සරහා හිටගෙන ඉන්නවා. දහස් ගණන් තරුණයෝ තමන්ගේ අනාගතය පිළිබඳව මැසවිලි නගනවා. අධ්‍යාපනයේ උසස් අධ්‍යාපනයේ පිළිබඳ විශ්වාසයක් ඒ අය තුල නැහැ. ඒ නිසා මම ආයාචනා කරනවා මේ රටේ දේශපාලනය කරන හැම කෙනෙක්ගෙම මේ රටේ තරුණයන්ගේ ප්‍රශ්නය පිළිබඳ මීට වඩා සංවේදීව තමන්ගේ වේදිකාව හසුරවන්න. මේක අපිට තව අවුරුදු 10කට පස්සේ විසඳ ගන්න පුළුවන් ප්‍රශ්නයක් නෙමෙයි ගරු මන්ත්‍රීතුමනි. අපි වහා විසඳාගත යුතු ප්‍රශ්නයක්. අපි මේක පරක්කු කරන්න පරක්කු කරන්න පරක්කු කරන්න නැවත වාරයක් පැසිස් බලවේගවලට මේ රටේ තරුණ පරම්පරාව බිලි කරන්න අපි උඩගුඩි දුන්නා වෙනවා. අපිට ඒ වගකීමෙන් කවදාකවත් මගහැරෙන්න පුළුවන් කමක් නැහැ. බොහොමත්ම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමනි.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමනි. ඊළඟට සීතරන් ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමාට මිනිත්තු 17ක කාලයක් තියෙනවා.
ගෞරව தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் பல்வேறுபட்ட சட்ட திருத்தங்கள், பல்வேறுபட்ட சட்டத்தினுடைய மூலங்கள் சமர்ப்பிக்கப்பட்டிருந்தாலும் அந்த விடயங்களுக்கு அப்பால் சில விடயங்களை நான் சமர்ப்பிக்க விரும்புகிறேன் தங்களுடைய அனுமதியோடு. மிக முக்கியமாக இன்றைய நாள் 16 வருடங்களுக்கு முதல் எங்களுடைய மண்ணிலே மாமனிதர் கிட்டினன் சிவனேசன் அவர்கள் இலங்கையினுடைய படையினரால் ஆழ ஊடுருவும் படை என்ற பெயரிலே மிக மறைமுகமான முறையில் படுகொலை செய்யப்பட்டிருந்தார். இந்த பாராளுமன்றத்தினுடைய கௌரவ உறுப்பினராக இருந்த சிவனேசன் அநியாயமாக கொல்லப்பட்ட 16வது ஆண்டு நாளை நான் இந்த இடத்திலே நினைவு கொள்கின்றேன். அதேபோல இந்தியாவிலே சிறையிலே அடைக்கப்பட்டிருந்து பின்னர் விடுதலையாகியும் கூட வீடு வர முடியாமல் சில நாட்களுக்கு முதல் மரணத்தை தழுவிக்கொண்ட மதிப்பார்ந்த சாந்தன் அவர்களுக்கும் நான் இந்த இடத்தில் எங்களுடைய அஞ்சலிகளை செய்து கொள்கிறேன். வரலாறு பல மனிதர்களை படைக்கிறது. வரலாறு புதிய புதிய மனிதர்களுக்கு பாதைகளை திறந்து விடுகிறது. ஆனால் தன்னுடைய தாயை பார்க்க, உறவினர்களை பார்க்க, தன்னுடைய ஊரை பார்க்க துடியாய் துடித்த ஒரு 20 வயசிலே புறப்பட்ட இளைஞன் 53 வயசுகளை கடந்து சடலமாக வர வேண்டிய மிகப்பெரிய ஒரு நெருக்கடியும் ஒரு மன உளைச்சலும் இந்த மண்ணிலே ஏற்பட்டிருப்பது மிகப்பெரிய ஆதங்கம். இது தொடர்பாக நாங்கள் இலங்கையினுடைய வெளியுறவுத்துறை அமைச்சர் அலிசப்ரி மற்றும் நாட்டினுடைய ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்களை நானும் அண்ணன் மனோகணேசன் அவர்களும் கூட சந்தித்து பேசியிருந்தோம். அதேபோல இந்தியாவில் இருக்கிற இலங்கை தூதரகத்தினுடைய தூதரக அதிகாரி வெங்கட் அவர்களையும் கூட தொடர்பு கொண்டு இவருடைய வருகைக்காக பல முயற்சிகள் மேற்கொள்ளப்பட்டிருந்தும் அந்த வருகைகள் தோல்வி கண்டிருந்தது. அவருடைய உடல் மட்டும்தான் இங்கு வந்தது என்பது மிகப்பெரிய மக்கள் மனங்களிலே ஒரு வேதனையையும் நம்பிக்கைகளையும் சிதறடித்திருக்கிறது. ஆகவே இவ்வாறான இழப்புகள் இனியும் தொடர்ந்து நடைபெறாமல் இந்திய சிறையிலே இருக்கின்ற பயஸ், முருகன் ஏனியவர்களும் விடுதலை செய்யப்பட்டு அவருடைய குடும்பத்தோடு சேர வேண்டும். அதற்காக நான் இந்த உயர்ந்த சபையினூடாக தமிழ்நாட்டினுடைய முதலமைச்சர் அவர்களையும் பாரதத்தினுடைய பிரதமர் அவர்களையும் இலங்கையினுடைய அதிகாரிகளையும் தயவாக கேட்கிறேன். அவர்களையாவது ஒருவருடைய இழப்புக்கு பிற்பாடு ஏனையவர்களையாவது இந்த மண்ணிலே தங்களுடைய குடும்பத்தோடு சேர்ந்து வாழக்கூடிய வகையிலே ஒரு ஏற்பாட்டை அரசாங்கம் செய்ய வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். மிக முக்கியமாக இந்த விடயங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கிற இந்த நேரம் ஜெனீவாவிலே மனித உரிமைகளுக்கான 55வது கூட்டத்தொடர் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. கடந்த 26ஆம் தேதி பிப்ரவரி 26ஆம் தேதி தொடங்கி ஏப்ரல் 5ஆம் தேதி வரை நடைபெற இருக்கின்ற இந்த மனித உரிமைகளுக்கான கூட்டத்தொடர் கடந்த மார்ச் மாதம் 1ஆம் தேதி வெள்ளிக்கிழமை இலங்கை தொடர்பான ஒரு வாய்மொழி மூல அறிக்கையும் இலங்கை தொடர்பாக சமர்ப்பிக்கப்பட்டிருக்கிறது. அவ்வாறு சமர்ப்பிக்கப்பட்ட அந்த அறிக்கையிலே இலங்கையில் இன்னும் பொறுப்புக்கூறல் என்பது, நீதி நிலைநாட்டப்படுதல் என்பது, நிலைமாறுகால நீதி பொறிமுறை என்பது சரியான முறையில் கடைபிடிக்கப்படவில்லை என்பது மிக தெளிவாகவே சொல்லப்பட்டிருக்கிறது. கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த நாட்டிலே இருந்த கௌரவ வெளியுறவுத்துறை அமைச்சர் அமரர் மங்கள சமரவீர அவர்கள் 2015ஆம் ஆண்டு இன்றைய ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்கள் அன்று பிரதமராக இருந்தார், மைத்ரிபால சிறிசேனா அவர்கள் ஜனாதிபதியாக இருந்தார். 2015ஆம் ஆண்டு செப்டம்பர் மாதம் இலங்கை கொண்டுவரப்பட்ட மனித உரிமைகள் ஆணையத்திலே கொண்டுவரப்பட்ட தீர்மானத்தை ஏற்று இலங்கை நடைமுறைப்படுத்தும் என்று குறிப்பிட்டிருந்தார். ஆனால் இன்று 2015லிருந்து 24ஆம் ஆண்டுக்கு வந்திருக்கிறோம். கிட்டத்தட்ட 9 ஆண்டுகள் கடந்தும் சொன்ன வார்த்தைகள் எதுவும் இலங்கையிலே நடைபெறவில்லை. நான் இதனைத்தான் இந்த உலக நாடுகள் பன்னாட்டுகளிலும் நாங்கள் முன்வைப்பது. இலங்கையிலே வாய் வார்த்தைகளாக சொல்லப்படுகின்ற எந்த ஒரு விடயங்களும் நடைமுறையிலே சாத்தியப்பாடானதாக நடைமுறைப்படுத்தப்படுவதில்லை. அதனால்தான் தொடர்ந்து தமிழர்கள் இந்த மண்ணிலே 80 வருஷங்களுக்கு மேலாக ஏமாற்றப்பட்டுக் கொண்டே இருக்கின்றார்கள். அந்த ஏமாற்றத்தினுடைய விளைவுதான் அவர்கள் தொடர்ந்தும் தங்களுடைய ஆதங்கத்தை வெளிப்படுத்துகின்ற, உள்ள குமுறல்களை வெளிப்படுத்துகின்ற சம்பவங்களாக மாறியிருக்கின்றன. இன்றும் கூட ஜெனீவாவிலே நடைபெறுகின்ற விடயங்களில் இந்த அரசாங்கமோ அல்லது அரசாங்கத்தோடு இருக்கின்ற தலைவர்களோ இந்த நாட்டிலே இவ்வாறான ஒரு பெரிய இனப்படுகொலை நடந்தது, போர்க்குற்றங்கள் நடைபெற்றது, இங்கிருக்கிற மக்கள், இந்த நாட்டிலே வாழுகின்ற மக்களை நீங்கள் படுகொலை செய்தீர்கள் என்பதை ஏற்றுக்கொண்டு ஒரு மன்னிப்பு தானும் கேட்பதற்கான தலைவர் இல்லாத நாடாகத்தான் இந்த நாடு இருக்கிறது. அவ்வாறான ஒரு சூழலில்தான் தொடர்ந்து சர்வதேச சமூகம் இந்த விடயம் பற்றி பேசுகின்றது. தொடர்ந்தும் அதனை இலங்கையினுடைய பிரச்சனையை ஒரு நடைமுறையாக கொண்டு வருகிறது. உலகத்திலே உக்ரைன் ரஷ்யா பிரச்சனைகள் ஒரு பக்கம் நடந்தாலும், காசாவிலே நடைபெறுகின்ற பிரச்சனை இன்னொரு வடிவமாக இருந்தாலும், மியான்மாரில் இருக்கிற பிரச்சனை ஒரு வேறு வடிவத்தை எடுத்திருந்தாலும், இலங்கையிலே நடைபெற்றது போர்க்குற்றங்கள் இனப்படுகொலைகளுக்கு ஒப்பானது என்பதை உலகம் இன்றும் ஏற்றுக்கொள்ளக்கூடிய வகையில் அந்த விடயங்கள் ஒரு தொடர் நடவடிக்கையாக இருக்கிறது என்பதை இலங்கை அரசாங்கம் இன்னும் ஏற்றுக்கொள்ளாமல் இருப்பதுதான் மிகவும் மோசமானது. ஆகவே இன்று ஜெனீவாவிலே கொண்டு வரப்பட்டிருக்கின்ற இந்த விடயங்கள் தொடர்பிலே அரசாங்கம் ஒரு நேர்த்தியான விடயங்களை கையாளவில்லை. குறிப்பாக கடந்த காலங்களில் ஒப்புக்கொண்ட விடயங்களை கூட 2015லிருந்து இன்று வரையான 9 ஆண்டுகளில் கூட இலங்கை தான் ஏற்றுக்கொண்ட விடயங்களை நடைமுறைப்படுத்தவில்லை. ஆகவே தொடர்ந்தும் இலங்கையை நம்பி ஐக்கிய நாடுகள் மனித உரிமைகள் ஆணையமோ அல்லது அதனோடு இணைந்த நிறுவனங்களோ எதையாவது செயல்படுத்தலாம் என்று நாங்கள் நம்பவில்லை. அதனால்தான் சர்வதேச நாடுகளையும் கோக்ரூப் என்கிற இந்த இணைத்தலைமை நாடுகளையும் நாங்கள் கேட்பது, இதனை அடுத்த ஒரு கட்டத்திற்கு கொண்டு செல்ல வேண்டும், ஒரு நீதியான விசாரணை வேண்டும். தமிழ் மக்களுக்கு நடந்தது இன அழிப்பு தான், அவர்கள் மீது போர்க்குற்றங்கள் புரியப்பட்டது என்பதை நிரூபிக்கக்கூடிய வகையிலே ஒரு நீதி விசாரணை வேண்டும் என்பதைத்தான் நாங்கள் இந்த சபையினூடாக கூட நாங்கள் வலியுறுத்துகிறோம், பல தடவைகள் அதனை முன்வைத்திருக்கிறோம். ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, இன்று தென்பகுதியிலும் சரி, சிங்கள இளைஞர்கள் யுவதிகள் மத்தியிலும், சிங்கள மக்கள் மத்தியிலும் கூட பல மாற்றங்கள் ஏற்பட்டிருக்கிறது, மனங்களிலே பல முன்னேற்றங்கள் ஏற்பட்டிருக்கிறது. அவர்கள் இந்த நாட்டில் இருக்கின்ற புரையோடி போயிருக்கின்ற பிரச்சனை தொடர்பிலே அவர்கள் ஏதோ ஒரு விடயம் தன்னிலும் ஒரு தீர்வை நோக்கி நகர வேண்டும் என்ற எண்ணத்தை சிங்கள மக்கள் கொண்டிருக்கிறார்கள். ஆனால் சிங்கள தலைவர்கள் தங்களுடைய அரசியல் இருப்புக்காக அல்லது தங்களுடைய அரசியல் செய்வதற்காக தொடர்ந்தும் அவர்கள் இனவாத ரீதியான சிந்தனைகளுக்குள்ளேயே அந்த மக்களை வழிநடத்தி செல்வதனால்தான் ஒரு சரியான தீர்வை இந்த நாடு அடைய முடியவில்லை என்றுதான் நான் நினைக்கிறேன். கூடுதலாக என்னுடைய பார்வையும் அவ்வாறுதான் இருக்கிறது. நாங்கள் எதை விட்டுக் கொடுக்க வேண்டும், எந்த அளவிலே தமிழ் மக்கள் சேர்ந்து போக வேண்டுமோ அந்த அளவுக்கு தமிழ் மக்கள் தங்களுடைய காணிகளை சொத்துக்களை விட்டிருக்கிறார்கள், உடைமைகளை இழந்திருக்கிறார்கள், தங்களுடைய வாழ்க்கையினுடைய எல்லைகள் வரையும் சென்றிருக்கிறார்கள், மரணம் வரை அவர்கள் சென்றிருக்கிறார்கள். இன்றும் கூட இந்த வலிந்து காணாமல் ஆக்கப்பட்ட அம்மாக்கள் தொடர்ந்து 7 ஆண்டுகளை கடந்து 8வது ஆண்டுக்குள் போராடி கொண்டிருக்கிறார்கள். காரணம், பிப்ரவரி மாதம் 20ஆம் தேதியோடு கடந்த பிப்ரவரி 20ஓடு அவர்கள் 7 ஆண்டுகள் நிறைவு பெற்று 8வது ஆண்டு தொடர்ந்து போராடுகிறார்கள் இந்த மண்ணில் என்றால் எங்களுடைய பிள்ளைகள் வருவார்கள் என்ற ஏக்கம் அவர்களிடம் உண்டு. எத்தனை சகோதரிகள் இன்றும் தன்னுடைய கணவன் வருவான் என்ற கனவோடு வாழ்ந்து கொண்டிருக்கிறார்கள், எத்தனை பிள்ளைகள் தன்னுடைய அப்பா அம்மா வருகைக்காக காத்திருக்கிறார்கள். இந்த கண்ணீரும் ஏக்கமும் இந்த நாட்டினுடைய ஒவ்வொரு செல் நரிகளையும் துளைத்துக் கொண்டிருப்பதை நீங்கள் இன்னும் உணராமல் இருப்பதுதான் இந்த காலம் செய்கின்ற மிகப்பெரிய தவறு. அதனால் தான் நான் மீண்டும் மீண்டும் வலியுறுத்துகிறேன், ஜெனிவா தீர்மானம் என்பதோ அல்லது ஜெனிவாவிலே நடைபெறுகின்ற அமர்வுகள் என்பதோ ஒரு சாதாரண விடயம் அல்ல. ஒரு இனத்தினுடைய கதறல், ஒரு இனத்தினுடைய கண்ணீர், ஒரு இனத்தினுடைய வரலாற்றினுடைய தேவைகளை அவர்கள் சொல்லுகின்ற நாளாகத்தான் இந்த நாட்கள் அமைந்திருக்கின்றன. அதனால் தான் இலங்கையை நம்ப முடியாது அல்லது இலங்கை இதற்கு ஒரு நீதியை தராது என்ற அடிப்படையில் தான் தமிழர்கள் சர்வதேச நீதியை நாடுகிறார்கள். அது ஒரு சர்வதேச நீதிமன்றமாகவோ அல்லது ஒரு சர்வதேச நிலைப்பாட்டுடன் கூடிய தீர்வாகவோ அது அமைய வேண்டும் என்பதற்காகத்தான் ஒவ்வொரு தமிழர்களும் தங்களுடைய நிலையை எடுத்துச் சொல்லுகிறார்கள். அதனால் தான் நீங்கள் டயஸ்போரா மீது கூட கோபம் கொள்ளலாம், ஆனால் இன்று புலம்பெயர்ந்து வாழுகின்ற தமிழர்கள் தங்களுடைய உண்மை நிலைகளை, இங்கு நடந்த படுகொலைகளை, இங்கு நடந்த படுகொலைகளுக்கு நிகரான குற்றங்களை வெளிக்கொண்டு வருவதில் அவர்கள் மிக தெளிவாக தங்களுடைய செய்திகளை சொல்லி வருகிறார்கள். ஆகவேதான் நான் நினைக்கிறேன், நவாலி சென்ட் பீட்டர்ஸ் தேவாலயத்தில் கூட இந்த மாதத்தில் தான் இந்த மிகப்பெரிய ஒரு படுகொலை, 150க்கும் மேற்பட்டோர் கொல்லப்பட்ட நாள். இவ்வாறான பல விடயங்கள் இந்த மண்ணிலே நடைபெற்று முடிந்திருக்கிறது. இந்த நாட்களையெல்லாம் நாங்கள் கருத்தில் எடுத்தால் இங்கு நடைபெற்ற பல்வேறுபட்ட விடயங்கள் இந்த நாட்டில் இன்னும் சரியான முறையில் தீர்த்து வைக்கப்படாமல் இருக்கின்றன. செஞ்சோலையிலே நடந்த படுகொலைகள் கூட, இந்த மண்ணிலே அந்த பள்ளி சிறுவர்களுக்கு நடந்த மோசமான நடவடிக்கைகள் கூட இந்த மண்ணிலே இன்னும் ஒரு தீர்வாக அமையவில்லை. ஆகவே காணாமல் ஆக்கப்பட்ட குடும்பங்களுடைய எண்ணமும் அவருடைய மனங்களில் இருக்கிற சிந்தனைகளும் அவர்கள் போராடி கொண்டிருக்கிற இந்த நாட்களும் அவருடைய கண்ணீரும் இந்த நாட்டினுடைய இயல்பான வாழ்க்கைக்கு அது ஒரு மிகப்பெரிய பாதிப்பு என்பதை நான் மீண்டும் மீண்டும் பதிவு செய்கிறேன். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, ஒரு நீதி கிடைக்க வேண்டும், இந்த நாட்டிலே நீதியான வரலாறு இருக்க வேண்டும் என்றால் நீங்கள் ஜெனிவாவிலே ஏற்றுக்கொண்ட 2015 ஏற்றுக்கொண்ட தீர்மானங்களை ஆவது உடனடியாக நீங்கள் நடைமுறைப்படுத்த வேண்டும். ஆனால் இன்று வரை இலங்கை அரசு அதற்கான எந்த தயார் நிலைகளையும் எடுக்கவில்லை என்பதுதான் இந்த உலகத்தை ஏமாற்றுகின்ற, உலகம் ஏமாந்து போயிருக்கின்ற நிலைமையாக இது மாறியிருக்கிறது. அதனால் தான் சர்வதேச சமூகத்திற்கும் இந்த உயர்ந்த சபையினூடாக நாங்கள் சொல்ல நினைப்பது, இந்த நாட்டிலே நீதி கிடைக்காது, இந்த நாட்டிலே எங்களுக்கான நீதி கிடைக்கும் என்பதற்கான எந்த விதமான செய்திகளும் அல்லது எந்த பச்சை கொடிகளும் எங்களுக்கு காண்பிக்கப்படவில்லை. ஆகவே சர்வதேச நாடுகளுடைய தலையீடு என்பது ஏன் அவசியம் என்பதை மீண்டும் மீண்டும் நாங்கள் இந்த உண்மைகளுக்கூடாக வலியுறுத்த விரும்புகிறோம். அதே போல இந்த நாட்டினுடைய பல்வேறுபட்ட இழப்புகளுக்கு காரணமாக இருந்த, பல துன்பங்களுக்கு காரணமாக இருந்த இந்த இறுதிப்போர், 2009ஆம் ஆண்டிலே நடைபெற்ற இறுதிப்போர், ஒரு சொந்த நாட்டு மக்களை கொலை செய்த இந்த போருக்கு ஒரு தீர்வு வேண்டும் என்றால் அது நியாயமான தீர்வாக அமைய வேண்டும் என்றால் சர்வதேச நீதியுடனான சர்வதேச மேற்பார்வையுடனான தீர்வாகத்தான் அது அமைய வேண்டும் என்பதைத்தான் நாங்கள் இந்த இடத்திலே மீண்டும் வலியுறுத்துகிறோம். ஆகவே நான் நினைக்கிறேன், கடந்த காலங்களிலே அரசாங்கம் சொல்லி வந்த விடயங்கள் எல்லாம் இன்று ஏதோ ஒரு வகையில் மூடி மறைக்கப்பட்டிருக்கிறது, அல்லது அரசாங்கம் காலத்தை இழுத்தடிப்பதற்காக அதனை தள்ளியே வைத்துக் கொண்டு வந்திருக்கிறது. குறிப்பாக 2010 பிற்பாடு அரசாங்கம் கொண்டு வந்த நல்லிணக்க குழு என்பது, அந்த நல்லிணக்க குழுவினூடாக கொண்டுவரப்பட்ட செயல்பாடுகள் என்பது கிடப்பிலே போடப்பட்டது. அந்த நல்லிணக்க செயல்பாடுகளிலே கொண்டு வரப்பட்ட அறிக்கையில் சொல்லப்பட்ட விஷயங்களை கூட அரசாங்கம் ஏற்றுக்கொண்டு நடைமுறைப்படுத்தவில்லை. அந்த எல்எல்ஆசியினுடைய அறிக்கையை அப்படியே அவர்கள் புறந்தள்ளி இருந்தார்கள். அதற்கு பிற்பாடு ஜனாதிபதி ஆணைக்குழு பரணகம தலைமையிலே நியமித்த குழுவும் கொண்டு வரப்பட்ட அறிக்கைகள் இந்த மண்ணிலே நடைமுறைப்படுத்தப்படவில்லை. காலத்தை இழுத்தடிப்பதற்காக இந்த ரெண்டு அறிக்கைகளும் சொல்லப்பட்டது, ஆனால் எதுவும் நடைபெறவில்லை. இப்பொழுது கூட ஒரு புதிய செய்தி உலகத்துக்கு சொல்லப்படுகிறது, இன்றைய நாட்டின் தலைவர் உட்பட பல பேரால் டிஆர்சி, நீங்கள் இந்த ட்ரூத் அண்ட் ரீகன்சிலியேஷன் உண்மையை கண்டறிவதற்கானது என்ற செய்தியை மிகவும் இலகுவாக லாபகமாக தமிழ் மக்களை ஏமாற்றக்கூடிய வகையிலே வெளி உலகத்துக்கு நீங்கள் சொல்லி வருகிறீர்கள். நாங்கள் சர்வதேச நாடுகளிடம் கேட்கிறோம், கொண்டு வரப்பட்ட நல்லிணக்க ஆணைக்குழுவினுடைய அறிக்கையை நடைமுறைப்படுத்தாத அரசாங்கம், பரணகம தலைமையிலான ஜனாதிபதி ஆணைக்குழுவை நடைமுறைப்படுத்தாத அரசாங்கம், இந்த இன நல்லிணக்கம் என்று சொல்லப்படுகிற உண்மையை கண்டறிதல் என்கிற குழுவினூடாக எதை சாதிக்க போகிறார்கள்? தயவுசெய்து உலகமே நீங்கள் புரிந்து கொள்ள வேண்டும், இது நடக்கக்கூடிய காரியம் அல்ல. இந்த பல நாடுகளிலே உண்மைகளுக்கு நீதிகளுக்காக அந்த நாட்டினுடைய தலைவர்கள் தங்களுடைய இயலுமைகளுக்கு அப்பால் செயல்பட்டிருக்கிறார்கள். ஆனால் இங்கே இவ்வளவும் நடந்த பிற்பாடும் எங்கு புத்தவிகாரை வைக்கலாம்? நேற்றும் கூட யாழ்ப்பாணம் மாதகல் பகுதியிலே ஒரு புத்தவிகாரை வைக்கப்பட்டிருக்கிறது. திருவண்ணாமலை மாவட்டத்தினுடைய குச்சவெளியிலே 10 விகாரைகள், தமிழர்கள் வாழுகின்ற பிரதேசத்தில் 10 விகாரைகள் கட்டி முடிக்கப்பட்டிருக்கிறது. இன்னும் 11 விகாரைகள் கட்டப்படுகிறது ஒரு பிரதேசியலாளர் பிரிவில், திருவண்ணாமலை மாவட்டத்தினுடைய ஒரு பிரதேசியலாளர் பிரிவில். இதனை விட யாழ்ப்பாணத்தில் இருக்கின்ற தைட்டியிலே தனியாருடைய காணியை பிடித்து அந்த இடத்திலே விகாரை அமைத்திருக்கிறீர்கள் என்று அந்த காணிகளை கபலீகரம் செய்ய முனைகிறீர்கள். சொந்த காணிகளை அந்த மக்களிடம் வழங்க நீங்கள் தயாரில்லை. அப்ப இவ்வளவும் நடந்து கொண்டிருக்கிறது, இவ்வளவு யுத்தம் அழிவு இந்த மக்களுடைய துன்பத்துக்கு பிற்பாடு, அவருடைய கண்ணீர் கவலைகளுக்கு பிற்பாடு கூட இந்த விடயங்களை தீர்த்து வைப்பதில் அரசாங்கம் ஒரு இம்மி அளவு கூட நல்லெண்ணத்தை வெளிப்படுத்தவில்லை. அதனால் தான் நாங்கள் சர்வதேச சமூகத்தை நாட வேண்டிய நிர்பந்தத்துக்கும் நாங்கள் அந்த சூழலுக்கும் தள்ளப்பட்டிருக்கிறோம். இதனால் தான் உலகமே கண்களை விழியுங்கள், உங்களுடைய கண்களை திறவுங்கள் என்று கேட்கிறோம். காரணம், இலங்கையிலே 80 வருஷமாக நாங்கள் கேட்கின்ற ஜனநாயக ரீதியான அல்லது அறவழியான தீர்வுகள் அடையப்படவில்லை. ஆயுத போராட்டத்துக்கு பிற்பாடும் கூட எங்களுடைய அறவழியான செயல்பாடுகள், முன்மாதிரியான நடவடிக்கைகள் இலங்கை அரசால் காதிலே எடுக்கப்படவில்லை. ஆகவே ஒரு சர்வதேச நடவடிக்கை என்பது, சர்வதேசத்தினுடைய செயல்பாடு என்பது இன்று மிக முக்கியம் என்பதை வலியுறுத்துவதைத்தான் இந்த ஜெனீவா அமர்வுகள் நடைபெறுகிற பொழுது நான் இதனை முக்கியமாக இந்த இடத்திலே வலியுறுத்துகிறேன். காரணம், தொடர்ந்தும் தமிழர்கள் நில ரீதியாக இன ரீதியாக அவர்களுடைய இடங்கள் பறிக்கப்பட்டும் அவருடைய சூழல்கள் அவருடைய குடும்பங்கள் அல்லோலகல்லோலப்பட்டும் தொடர்ந்து அழிக்கப்பட்டுக் கொண்டே இருக்கிறார்கள். இன்று தமிழ் இளைஞர்கள் இந்த நாட்டில் இருக்க முடியாமல் நாட்டை விட்டு ஓடிக்கொண்டிருக்கிறார்கள். எந்த நாட்டுக்கு போகலாம் என்பதை அவர்கள் பார்க்கிறார்கள். காரணம், அவர்கள் இந்த மண்ணிலே வாழ முடியாத ஒரு நிர்பந்தத்துக்குள் இருக்கிறார்கள். அவர்களுக்கான ஒரு தொழில் வழிகாட்டல் இல்லை, சொந்தமாக சொந்த காலில் நிற்கக்கூடிய சூழல் அவர்களுக்கு இல்லை. அவர்கள் யுத்தத்துக்கு பிற்பாடும் நம்பிக்கை வைத்து வாழக்கூடிய ஒரு நாடாக இலங்கை இல்லை. அதனால் தான் இந்த நாட்டை விட்டு ஓடுகின்ற மிகப்பெரிய தமிழர்கள் தள்ளப்பட்டிருக்கிறார்கள். ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த சபையின் ஊடாக நான் மீண்டும் வலியுறுத்துவது, இந்த மக்கள் தமிழ் மக்கள் இந்த நாட்டை நம்ப வேண்டுமானால், அவர்கள் இந்த மண்ணிலே வாழுகின்ற ஒரு இனமாக தங்களை அடையாளப்படுத்த வேண்டுமானால், நீங்கள் நீதியின் வழி நடக்க தயாராகுங்கள். நீதி தவறுகின்ற ஒவ்வொரு சந்தர்ப்பத்திலும் புத்த பகவான் சொல்லுவது போல நீங்கள் அழிவின் பாதைகளையே தேடி போய் கொண்டிருக்கிறீர்கள். நீங்கள் எந்த பௌத்த மதத்தை, எந்த புத்த பகவானை நீங்கள் பின்பற்றுகிறீர்களோ அவருடைய அந்த நீதி தவறியவன் அழிவின் பாதைக்கு செல்வான் என்பதை உங்களுடைய கவனத்திலே கொண்டால் மட்டுமே உங்களால் இந்த நாட்டுக்கு ஒரு விமோசனத்தை வழங்க முடியும். அதனால் தான் நான் மீண்டும் மீண்டும் வலியுறுத்துகிறேன், சர்வதேச சமூகத்திடமும் நான் வலியுறுத்துகிறேன், இந்த மண்ணிலே இருக்கின்ற மக்கள் ஒரு இனம், ஒரு மிக நுட்பமாக அவர்கள் மிகவும் ஒரு கட்டமைக்கப்பட்ட இன அழிப்புக்குள், அவருடைய நிலங்கள் பறிக்கப்பட்டு, அவர்களுடைய சொத்துக்கள் அழிக்கப்பட்டு, அவர்கள் இந்த மண்ணில இருந்து மெல்ல மெல்ல கலைக்கப்பட்டு ஒரு நூதனமான இன அழிப்புக்குள் அவர்கள் தள்ளப்பட்டுக் கொண்டிருக்கிறார்கள். இந்த நிலை மாற வேண்டுமானால் இலங்கையின் நீதி நிலைநாட்டுவதற்கு ஒரு சர்வதேச நடுநிலைமை மத்தியஸ்தம் வேண்டும் என்பதை நான் மீண்டும் மீண்டும் இந்த இடத்தில் வலியுறுத்தி நிறைவு செய்கின்றேன்.
பௌமி ஸ்துதி கர்மந்த துமணி.